તારીખ 8/7/1996 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 438 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 161 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
438 ચાલે છે. નાયકપણું એ આત્માનું સ્વરૂપ છે. એ જ નાયકપણાને લીધે, આત્માના પોતાના નાયકપણાને લીધે બે બાજુ કામ થાય છે. એક બાજુ કે જળ પદાર્થથી અને રાગથી એ જુદો પડે છે. બીજી બાજુ પોતાના સ્વરૂપનો અનુભવ કરવા માટે એક અત્યંત કારણ છે. બંને માટે અત્યંત કારણ છે. ભિન્ન પડવા માટેનું પણ ખાસ કારણ છે અને અનુભવ થવા માટેનું પણ ખાસ કારણ છે. એમાં બંને વાત કરી છે કે પ્રગટ એવા જળ પદાર્થો અને જીવ તે જે કારણે ભિન્ન પડે છે એટલે જુદા પડી જાય છે. એકમાં જ્ઞાયકતા છે અને એકમાં જ્ઞાયકતા નથી. એમ જુદાપણું નાયકપણાને લઈને અનુભવ ગોચર થાય છે અને જ્ઞાનરહિતપણે પોતાનો કોઈને અનુભવ થાય નહીં. પોતાની વિદ્યમાનતા જ્ઞાનથી સ્પષ્ટ થાય છે. તેમ પોતાનું જ્ઞાન બીજામાં પણ ક્યાંય અનુભવમાં આવી શકતું નથી. પોતા સિવાય અન્ય પદાર્થને વિશે નાયકપણું સંભવી શકે નહીં. પોતામાં જ પોતાનો જ્ઞાનનો અનુભવ થાય એવું જે અત્યંત અનુભવનું કારણ છે એ નાયકતા છે. અત્યંત અનુભવનું કારણ છે સ્વરૂપનો અનુભવ આ જ્ઞાન લક્ષણ દ્વારા થાય છે. અહીંયા બનારસીદાસે નાયકતા અને વેદકતા બંને વાત જુદી પાડી છે. એ બંને એક જ આત્માનું સ્વરૂપ છે. નાયકતા પણ આત્માનું સ્વરૂપ છે અને વેદકતા પણ આત્માનું જ સ્વરૂપ છે. અને એક જ સ્વરૂપ હોવાથી બંને અભેદ છે. અને બંને અભેદ હોવાથી એમાં ભેદ જ્ઞાન કરવાનો પ્રશ્ન ઊભો નથી થતો. નાયકતા અને વેદકતામાં ભેદ જ્ઞાન કરવાનો પ્રશ્ન ઊભો નથી થતો. ભેદ જ્ઞાન તો રાગ અને જ્ઞાન વચ્ચે થાય છે, જળ અને ચૈતન્ય વચ્ચે થાય છે, દેહ અને આત્મા વચ્ચે થાય છે. નાયકપણે તો આત્મબુદ્ધિ કરવાની છે, દેહ પણ આત્મબુદ્ધિ નથી કરવાની, રાગ પણ આત્મબુદ્ધિ નથી કરવાની. એટલે ત્યાં ભેદ જ્ઞાન કરવાનું છે જુદા પડવા માટે. પણ નાયકપણું પોતાનું સ્વરૂપ છે એટલે એનાથી જુદો પડવાનો સવાલ ઊભો થતો નથી. વેદકપણું પોતાનું સ્વરૂપ હોવાથી એનાથી જુદા પડવાનો સવાલ ઊભો થતો નથી. એ તો એક જ આત્માના બંને ગુણ છે. જાણવું પણ આત્માનો ગુણ છે અને વેદવું એ પણ આત્માનો ગુણ છે. બંને આત્માના ગુણ છે. હવે શું છે, બીજા અનેક ગુણો હોવા છતાં પણ આ જ્ઞાયકપણું છે તે અત્યંત અનુભવનું કારણ છે. તે ખાસ અનુભવનું કારણ છે, વિશેષપણે અનુભવનું કારણ છે. એવું લક્ષણ જેનામાં છે તે પદાર્થને તીર્થંકર દેવે જીવ કહ્યું છે. જીવની એ રીતે ઓળખાણ કરાવી છે, નાયકતાથી જીવની ઓળખાણ કરાવી છે. આત્મા જ્ઞાન સ્વરૂપી છે અને જ્ઞાન સ્વરૂપે તે અનુભવ ગોચર થાય એવો પદાર્થ છે. જ્ઞાન લક્ષણથી એને જુદો પાડીને અને પોતાના સ્વભાવથી અભિન્નપણું અનુભવમાં લઈને અનુભવ કરવો જોઈએ. પરથી અને રાગાદિથી, પર પદાર્થથી અને રાગાદિથી ભિન્નપણું અને પોતાના સ્વભાવથી એકત્વપણું, અનન્યપણું, એમ એક સાથે બંને કામ થવા જોઈએ. પર સાથે એકત્વ થઈ રહ્યું છે એ તૂટે, એ તૂટ્યા વિના છૂટ્યા વિના સ્વરૂપનો અનુભવ અને સ્વરૂપનું એકત્વ સંભવિત નથી, એટલે ત્યાં ભેદજ્ઞાન કરાવ્યું છે. એ રીતે નાયકતા છે એ જાણવાનો વિષય નથી, પણ અત્યંત અનુભવનું કારણ એને બનાવવું જોઈએ. પોતાનું જે નાયકપણું છે એને અનુભવનું કારણ બનાવવું જોઈએ. એ માત્ર વિચારવાનો ને જાણવાનો વિષય નથી કે આત્મા જ્ઞાયક છે. જ્ઞાયકપણે અનુભવ થવો જોઈએ. હું માત્ર જ્ઞાતા છું, જ્ઞાન માત્ર એટલું જ મારું સ્વરૂપ છે, અને કોઈ પણ જ્ઞેય હો, કોઈ પણ વિભાવ હો, હું જ્ઞાન માત્ર છું. આ બાકીનું બધું જે કાંઈ છે એ જ્ઞેય માત્રપણે છે, અને તે પણ ભિન્ન જ્ઞેય માત્રપણે છે. જ્ઞાનથી હું અભિન્ન છું. આ પ્રકારે અનુભવ થવો ઘટે. પાંચમું લક્ષણ લીધું છે સુખભાસ. આત્માને સુખનો ભાસ થાય છે. શા માટે થાય છે? કે સુખ સ્વરૂપ હોવાથી સુખનો ભાસ એને થાય છે. સુખ સ્વરૂપ હોવાને કારણે સુખનો ભાસ થાય છે. અને એનું દ્રષ્ટાંત આપે છે કે શબ્દ આદિ પાંચ વિષય સંબંધી ક્યાં ક્યાં થાય છે સુખનો ભાસ? સુખનો ભાસ કે પંચેન્દ્રિયના વિષયમાં, શબ્દ સ્પર્શ રસ ગંધ વગેરેમાં સુખનો ભાસ થાય છે. કે આ મને સુખ લાગે છે, આમાં મને સુખ લાગે છે, એવો ભાસ થાય છે. બીજે ક્યાં લાગે છે? સમાધિ આદિ જોગ સંબંધી, જ્યારે કોઈ માણસ ધ્યાન કરે છે ત્યારે કશાયની મંદતા થાય છે, એવો સમાધિનો જે યોગ છે, યોગની ક્રિયા જ્યારે કરે છે ત્યારે કશાયની મંદતા થાય છે, ત્યારે પણ સુખનો ભાસ થાય છે. જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરીને જોતા માત્ર છેવટે તે શ્રવણ વિશે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે. બહુ સરસ રીતે નિરૂપણ કર્યું છે કે જે શબ્દાદી પાંચ ઇન્દ્રિયના વિષયમાં સુખ લાગે છે એને ભિન્ન કરીને જુઓ તમે. તો ભિન્ન કરીને જુઓ એટલે શું? કે સુખ એમાં છે, સુખ એમાંથી આવે છે, સુખ ત્યાં છે, એમ તમે ભિન્ન કરીને જુઓ તો તમને સ્પષ્ટ માલુમ પડશે કે સુખનું કારણ તો જીવ પોતે છે, સુખનું કારણ સામો પદાર્થ નથી. આ એક સુખ દુઃખનો વિષય એવો છે કે આખા જગતના મનુષ્યોની એ સમસ્યા છે. જગતના મનુષ્યો શું? જગતના સર્વ પ્રાણીઓ સદાય સુખને મેળવવા માટે, સુખને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નવાન છે. એ કીડી પણ એના દરની બહાર નીકળીને એક સાકરના દાણા સુધી જાય છે ખેંચાઈને, એ સુખ માટે. એની પ્રવૃત્તિ છે એ સુખ માટે. એને આંખ નથી પણ નાક છે, એટલે ગંધથી ખેંચાઈને જાય છે. એમ બધા જીવો સુખને માટે પ્રયત્ન કરે છે, પણ જ્યાં સુખ નથી ત્યાંથી સુખ મળતું નથી, એટલે અતૃપ્ત દશામાં આકુલિત થાય છે, દુઃખ થાય છે, પણ બીજો કોઈ ઉપાય નહીં હોવાથી ફરી ફરીને ત્યાં જંપલાવે છે. આભાસ થવાનું એક કારણ ત્યાં એ બને છે કે સુખનો નિશ્ચય થયો છે, એક ખોટો નિશ્ચય થયો છે, સુખ નહીં હોવા છતાં ત્યાં સુખનો નિશ્ચય કરી લીધો છે કે આ પદાર્થ મારા માટે સુખનું કારણ છે. એટલા માટે એ નિશ્ચયની વશ જીવને તે પદાર્થના સંયોગની ઈચ્છા થાય છે. ઈચ્છા વખતે તે પદાર્થનો સંયોગ હોતો નથી એટલે ઈચ્છા થાય છે, એ ઈચ્છામાં આકુલતા થાય છે, એ આકુલતાથી ખસવા માટે ઈચ્છિત પદાર્થનો સંયોગ થાય ત્યારે એ આકુલતા એની મંદ થાય છે. આકુલતા હતી, ઈચ્છા વખતે આકુલતા હતી, તેના કરતાં ઈચ્છિત પદાર્થના સંયોગ વખતે ઈચ્છા બંધ થવાથી આકુલતા પણ બંધ થઈ, ઓછી થઈ, એ ઓછી આકુલતામાં સુખનો અનુભવ કરે છે. ખરેખર એ ઓછી આકુલતા પણ દુઃખ જ છે અને વધુ આકુલતા પણ દુઃખ જ છે, પણ સુખનો આભાસ કરીને એ આભાસની પાછળ આખી જિંદગી ખર્ચવા જે તૈયાર છે. પંચેન્દ્રિયના વિષયો મેળવવા માટે આખી જિંદગી ખર્ચવા તૈયાર છે અને ખર્ચી નાખે છે, એમને મનુષ્ય આયુ પૂરું થાય છે. પણ જીવમાં સુખ છે અને જીવમાંથી સુખનો અનુભવ કરવાની પ્રક્રિયા પ્રોસેસ જે કોઈ યથાર્થ વિધિ હોય એ ગ્રહણ કરવી જોઈએ કે જેથી પોતાના આત્મિક સુખનો અનુભવ થાય. એની પાછળ જીવ પુરુષાર્થ અને શક્તિનો ખર્ચ કરતો નથી. બહુ ભાગ જીવો તો એ વાતથી અજાણ્યા છે અને જેને એ વાત જાણવા મળે છે એ પણ અફસોસ છે કે પ્રયત્ન કરતા નથી. જેને જાણવા મળતું નથી એ તો પ્રયત્ન ન કરે અને એનો પ્રયત્ન ઊંચી દિશામાં જાય એ સ્વાભાવિક સમજાય એવી વાત છે કે ભાઈ ત્યાં આકુલતાની મનતા થાય છે, સુખાભાસને લઈને દોડ કરે છે. પણ જેને એ વાત સમજવામાં આવી એ પણ શા માટે પ્રયત્ન કરતા નથી એ વાત આશ્ચર્ય પમાડે એવી તો જરૂર છે, અને એ વાત આપણા લોકોની છે. જેને ખબર નથી એ વાત બીજા લોકોની છે, જેને ખબર છે એ વાત આપણા લોકોની છે. આપણે કોઈ વિચિત્ર વર્તન કરે તો આશ્ચર્ય પામીએ છીએ કે આમ કેમ કરે છે. ચશ્મા સવળાને બદલે અવળા પહેરે તો એમ થાય કે આમ કેમ ઊંધા ચશ્મા પહેર્યા છે. પણ અવડું મોટું આશ્ચર્ય થાય એવું કામ આપણે કરીએ છીએ કે ખબર પડી કે સુખ બહારમાં નથી, સુખ અંતરમાં છે. કૃપાળુ દેવે 108 નંબરનો પત્ર લખે, સુખ અંતરમાં છે, હે જીવ તું ભ્રમામાં, સુખ ક્યાંય બહારમાં નથી, તારું સુખ અંતરમાં છે, અંતરની સમશ્રેણીથી તે પ્રાપ્ત થાય છે. આ બધી વાત મળવા છતાં પણ જીવ વિચિત્રપણે પ્રવર્તે છે એ એક આશ્ચર્યકારક વિષય જરૂર છે. નાનીઓને આશ્ચર્ય થાય છે કે આમ કેમ કરે છે. કહ્યું કે તારે સુખ જોઈએ છે કે હા જોઈએ છે, તો અહીંયા સુખ છે તો લે, તારામાં છે એમાંથી લે, તારે બહાર નથી ત્યાંથી લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સુખ ભાસ એટલે સુખનું લાગવું, સુખનો અનુભવ થવો, અને સુખાભાસ સુખનો આભાસ એટલે જ્યાં સુખ ન હોય અને દુઃખ હોય ત્યાં પણ સુખનો અનુભવ થવો, ભ્રાંતિને લીધે, મિથ્યા માન્યતાને લીધે, મિસકોન્સેપ્ટને લીધે. તો સુખ લાગવું એ આત્માનો ધર્મ છે. સુખનો અનુભવ કરવો, સુખ વેદવું એ આત્માનો ધર્મ છે. પણ ક્યાં કે જ્યાં સુખ હોય ત્યાં અનુભવ કરે તો યથાર્થ છે. જ્યાં સુખ ન હોય ત્યાં સુખનો અનુભવ કરે તો સુખ તો સુખનો અનુભવ થવાનો નથી. કોઈ એમ કે ખરેખર અમને લાગે છે, તો ખરેખર લાગતું હોય તો ચાલુ રાખશું, ચાલુ નહીં રહે. મીઠાઈનું એક બટકું ખાતા સુખ લાગ્યું, 100 બટકા ખાતા 100 ગણું સુખ લાગવું જોઈએ ને 1000 બટકા ખાતા 1000 ગણું નથી લાગતું. એ અનુભવની યુક્તિ સાબિત કરે છે કે એવું જે સુખ લાગેલું હતું તે આભાસ હતો, પણ ખરેખર સુખ નહોતું ત્યાં, એ આભાસ હતો. એમાં શું છે કે દ્રષ્ટાંત આપ્યો છે, સુખાભાસ જ્યાં જ્યાં છે ત્યાં જીવને સુખ લાગે છે એનો દ્રષ્ટાંત આપ્યો છે. લોકો કરે છે ને, સમાધિમાં બેસે છે ને, ધ્યાનમાં બેસે છે, સમાધિમાં યોગના પ્રયોગ કરે છે, બધા કરે છે ને. આ ડાક્ટર વૈદ્ય શું કરે છે, તમને સબાસન કરાવશે, તમારી તબિયત પણ સારી થાય અને તમારા પર મન પણ તમારું શાંત થાય, તમને શાંતિ મળે. તે કાંઈ આત્મિક શાંતિ નથી, એ કોઈ આત્મિક શાંતિ નથી. હમણાં અમે ઓલો આશ્રમ જોયો મુંબઈની પાસે છે ને, લોણાવાલાની 7 કિલોમીટર. આત્મસંતુલન આશ્રમ રાખ્યું છે. શું નામ રાખ્યું છે? આત્મસંતુલન નથી, શરીર સંતુલનની વાત છે ત્યાં. પણ શરીરને આત્મા માન્યો હોવાથી નામ રાખ્યું છે આત્મસંતુલન આશ્રમ. 14 કિલોમીટર જમીન લઈને એની અંદર બધી એને વ્યવસ્થા કરી છે. દવા તો થોડી ઘણી કરે છે, પણ એવું સંગીત સંભળાવે એની ટેપ કરેલી છે કે તમને મનની શાંતિ લાગે. પછી એવી રીતે ધ્યાન કરાવે છે, એ બધી સમાધિ, એને સમાધિ કહે છે. ધ્યાન કરાવે છે, એવું સંગીત સંભળાવે છે, 2-3 કલાકને તો એવી ટ્રીટમેન્ટ છે. પછી બાકી મસાજ ને બીજી ત્રીજી બધી ટ્રીટમેન્ટ છે, એટલે જરા શરીર હળવું ફૂલતો થાય, પેટ સાફ કરાવે, મસાજ કરાવે, મગજને જરાક તરબતર કરે. બીજું શું છે કે ત્યાં આવે છે બધા એવા જ માણસો, મોટા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો આવે છે, અભિનેતાઓ આવે છે, અથવા જેને મહિનાના 50,000 ખર્ચવા રમત વાત હોય એવા માણસો આવે છે. એક મહિનો ત્યાં રહીએ તો 50,000 ખર્ચ થાય, એવા માણસો ત્યાં આવે છે. તો એ તો એ લોકોનો મુંબઈ કે જ્યાં દિલ્હીમાં જ્યાં કાંઈક એ ધંધો કરતા હોય ત્યાં તો માથું હડી જાય એવી વાત હોય બધી. એટલે ખૂબ માથું હડી ગયું હોય ને પછી શરીર પણ હળવા માંડ્યું હોય, પછી અહીંયા આવે એટલે આ સ્ટ્રિક્ટલી બધી વાત કરે, જો જમવાનું પણ હું આપું એ ખાવાનું, હું ગમે તે ખાઈ નહીં ચાલે અહીંયા. એટલે જમવાના અને ટ્રીટમેન્ટના, ટ્રીટમેન્ટમાં એટલે ધ્યાન કરે ને સંગીત સંભળાવે ને મસાજ કરે, એના એના 16,500 એક મહિનામાં, દવાના જુદા અને રહેવાની વ્યવસ્થા તમારે કરવાની. તમે 5 સ્ટારમાં ઉતરો કે તમે પછી 1 સ્ટારમાં આવો, 3 સ્ટારમાં આવો, એના પૈસા જુદા લાગે તમને. તારે 50,000 રૂપિયા ખર્ચવા લોકો ત્યાં જાય છે. તો ત્યાં શું છે કે સાવ જંગલમાં આશ્રમ છે, એટલે કોઈ એટેચમેન્ટ તો તમને છે નહીં. એટલે અમથે તમને નિવૃત્તિ ક્ષેત્રની શાંતિ તો અમથી લાગે, ત્યાં સાવ શાંત સ્થળ છે. મુંબઈ પુના રોડ છે, એનાથી 1 કિલોમીટર જરા અંદરના ભાગમાં છે. તમને માનસિક શાંતિ તો લાગે. એમાં આ બધું સંગીત ને ધ્યાન ને ખાણીપીણી ને બધો ફેરફાર કરાવે, એટલે ઓટોમેટિક મનની શાંતિ ઊભી થાય, સારું લાગે. એકાદું થીકડું મારીને પાછા ઘરે જાય એટલે એ નહીં. આમ તો શું છે, કાપડ હળી ગયું છે, થીકડું મારે થોડો ટાઈમ ઠીક લાગે, પાછું એનું એ થાય દશા, એને બીજી ક્યાંય દશા ન થાય. પણ એ આભાસ છે સુખનો. એને જુદો પાડીને એટલે પરિચ્છેદ કરીને એનાલિસિસ કરીને જો જીવ સમજે તો છેવટે એ બધામાં સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે, પોતાનો આત્મા જ સુખનું કારણ સંભવે છે. કેમ કે બીજે તો સુખ છે નહીં, સુખ આવે ક્યાંથી? કોઈ પદાર્થમાં સુખ છે નહીં. તે સુખભાસ એટલે સુખનું લાગવું એવું લક્ષણ છે, તે સુખભાસ નામનું લક્ષણ માટે તીર્થંકરે જીવનું કહ્યું છે. જીવ સુખનું કારણ હોવાથી અને જીવ સુખ સ્વરૂપે હોવાથી શું તીર્થંકરે એને જીવનું સ્વરૂપ કહ્યું છે. અને વ્યવહાર દ્રષ્ટાંતે નિંદ્રાથી તે પ્રગટ જણાય છે, બીજા દ્રષ્ટાંત આપે છે. ભાસ એટલે લાગવું, ટુ ફીલ. સુખ છે એ જાણવાનો વિષય નથી, અનુભવ કરવાનો વિષય છે. ભાસવું એટલે લાગવું અથવા અનુભવ કરવો, તે આભાસ એટલે ખોટું લાગવું, તે ભ્રાંતિગતપણે લાગવું, તેનું નામ આભાસ. અને ભાસ એટલે લાગવું, તે લાગવું એટલે અનુભવ કરવો. સુખનો અનુભવ કરવો એ જીવનું સ્વરૂપ છે એમ કે છે. કેમ કે જીવમાં સુખ છે અને પોતે પોતાના સુખનો અનુભવ કરે એવું સુખ ગુણનો સ્વભાવ છે કે જે પોતાના સુખનો અનુભવ કરાવે. બીજા દ્રષ્ટાંતથી આપે છે કે નિંદ્રાથી તે પ્રગટ જણાય છે. જે નિંદ્રાને વિશે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે ત્યાં પણ હું સુખી છે એવું જે જ્ઞાન. શું છે આ દ્રષ્ટાંત, શું કરવા આપ્યો કે માણસ ઊંઘી જાય છે ત્યારે તો કોઈ પદાર્થ નહીતર તો એમ કે મને આ મીઠાઈ સુખનું કારણ છે, કે મને સંગીત સુખનું કારણ છે, કે મને સુગંધ સુખનું કારણ છે. પણ નિંદ્રામાં તો કાંઈ નથી, કોઈ પ્રવૃત્તિ નથી, છતાં હું સુખી છું એમ જીવને લાગે છે એવું એને જ્ઞાન થાય છે, સમજણ આવે છે કે નહીં હું જાગતો તો એના કરતાં ઊંઘતો તો એમાં હું સુખી હતો. માણસ શું કહે છે, કેમ કે જાગતો હોય ત્યારે કાંઈ ને કાંઈ ઉપાધિ કર્યા વગર રહેતો નથી, સંકલ્પ વિકલ્પ ને ઉપાધિ ચાલુ હોય છે. નિંદ્રામાં આવી બધા વિકલ્પો શાંત થાય છે એટલે એમ જાગે ત્યારે એને એમ લાગે છે કે હું સૂઈ ગયો એમાં મને સુખ હતું, સૂતો એમાં સુખ હતું. એવું જે એને જ્ઞાન છે એ ક્યાંથી થયું? કે બાકી જે વિધો એવો જે જીવ પદાર્થ તેનું જ્ઞાન છે. ત્યાં તો જીવ એકલો હતો તો એ સુખ ક્યાંથી આવ્યું? કે જીવમાંથી આવ્યું. બીજા પદાર્થના સંયોગમાંથી સુખ નથી આવતું એની સાબિતી કરી. અહીંયા સાબિત શું કર્યું કે કોઈ અન્ય પદાર્થ સુખનું કારણ હોય તો નિંદ્રામાં સુખ ન લાગે, કેમ કે ત્યાં તો કોઈ પદાર્થનો સંયોગ નથી, છતાં પણ લાગે છે એમ બતાવે છે કે જીવમાંથી સુખ આવે છે. આમ જીવ બાજુ લઈ ગયા, બીજા પદાર્થથી ખસેડીને સુખ માટે જીવ બાજુ લઈ જવાની વાત છે. બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે. સુખ તો મને લાગ્યું જ, કેમ કે ઉપાધિ નહોતી, ઉપાધિની આકુલતા નહોતી ત્યાં, એટલે સુખ તો લાગ્યું જ. ડાક્ટર શું કરે છે, કોઈ માણસ ગાંડો થાય છે, વિકલ્પ વધી જાય છે, વિચાર વાયુ વધી જાય ત્યારે પાગલ થાય માણસ, એને શું કરે છે, ઘેન આપે છે કે પછી બહુ ધાવ ઉધામાં કરતો હોય, બ્લડ પ્રેશર વધી જતું હોય, ઊંઘ ન આવતી હોય અને બેચેની વધી જતી હોય તો શું કરે, ઘેનની ટીકડી આપી દે છે. અથવા રોગ થયો હોય, એ રોગની પીડાની અશાંતિ હોય તો એ ઘેન આપી દે છે. એવી ઘેન છે એ કોઈ રોગની દવા નથી, પણ એની આકુલતાની દવા છે. અને એ જાગતો હોય ને બેચેન હોય તો ડાક્ટરને હેરાન કર્યા જ કરે, સાહેબ આમ થાય છે ને સાહેબ આમ થાય છે, સાહેબ કઈ મટાડી દે એમ તો છે નહીં, તું રોગિષ્ટ તો તારા કારણે થયો છે, તને રોગ આવ્યો છે તો તારા કારણે આવ્યો છે, અને તને પીડા થાય છે એ મને ખબર છે, પણ એ તો તારે ભોગવવી જોઈએ, કેમ કે તારી ઊભી કરેલી છે, તો તું એમાં મને હેરાન કર્યા કર, મને આમ થાય છે મને આમ થાય છે, પાંચ પાંચ મિનિટે પંદર પંદર મિનિટે, એટલે એનું ઇન્જેક્શન કે ગોળી આપીને ઉડાવી દે. હું હેરાન થતો મતો ને એ હેરાન થતો મતે, બે કરે છે કે નથી કરતા. હે, કહે છે કે ઊંઘમાં સુખનું લાગવા પણ અત્યંત સ્પષ્ટ છે, આ બધાના અનુભવની વાત છે, એમ કે છે અત્યંત સ્પષ્ટ છે, એટલે બધાના આ વ્યવહાર દ્રષ્ટાંતે છે. તે જેનાથી ભાસે છે, તે જેનાથી ભાસે છે, તે જીવ નામનો પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી. ગુરુદેવ તો કહેતા કે તને જેમાં સુખ લાગે, આમ તો પરમાણુમાં લાગે છે, જળ પરમાણુની કોઈ ને કોઈ પ્રકારની અવસ્થામાં જીવને સુખ લાગે છે. તો કે એક એક પરમાણુને તપાસી લે, તારું સુખ ક્યાં છે અંદર, જળ પદાર્થને વિશે સુખ જરાય નથી, સુખ ગુણ નથી, સુખની અવસ્થા નથી, સુખ દેવાનો કોઈ ધર્મ નથી, છતાં પણ ત્યાં સુખનો નિશ્ચય કરીને જીવ સુખ પ્રાપ્ત કરવાનો જે કાંઈ પ્રયાસ કરે છે, એમાં એ પ્રયાસને અંતે એ પ્રયાસના ફળ સ્વરૂપે જીવને દુઃખ સિવાય બીજું કાંઈ મળતું નથી, દુઃખની જ પ્રાપ્તિ થાય છે, આકુલતાની જ પ્રાપ્તિ થાય છે. અને એનું સૌથી મોટું દ્રષ્ટાંત છે પશ્ચિમના દેશોના માણસોનું. જે પશ્ચિમના દેશો છે, વેસ્ટર્ન પીપલ, એ બધા શ્રીમંત દેશો છે આપણા કરતા, અને ત્યાં કહેવાતા સુખના સાધનો વધારેમાં વધારે ત્યાં છે, અને વધારેમાં વધારે દુઃખ પણ ત્યાં છે. વધારેમાં વધારે એ લોકો દુઃખી છે કે નહીં એ આજે સાબિત કરવાની જરૂર રહી નથી, ખુલ્લી વાત છે. એટલે એ દિશામાં, પર પદાર્થમાંથી સુખ લેવાની દિશામાં જીવ જેટલી દોડ લગાવે છે એટલો દુઃખી થાય છે. એને નાની પુરુષ જ્યાં સુખ ભર્યું છે, જ્યાં અનંત સુખ ભર્યું છે, કેટલું ભર્યું છે, અનંત સુખ ભર્યું છે, એ દિશામાં એને વાળે છે. કીધું ભાઈ એ તો તારો દુઃખી થવાનો ઉપાય છે, ને અનંતકાળથી તું કરે છો, અનંતકાળથી અનંત જીવોએ જળ પદાર્થમાંથી સુખ મેળવવાનો અનંત પ્રયત્ન કર્યો, એક ટકાના કોઈ અંશમાં પણ કોઈને સફળતા મળી નથી. આવું રિઝલ્ટ ખુલ્લું હોવા છતાં કહેવાતો બુદ્ધિશાળી મનુષ્ય સુખનો સાચો ઉપાય શોધતો નથી, એ પણ એક આશ્ચર્ય છે. નાનીઓએ એ વાત પોકારી પોકારીને કહી, જો ભાઈ સુખ તારામાં અનંત ભર્યું છે, અને ત્યાંથી સુખનો અનુભવ થાય એવી રીતે તું પ્રવૃત્તિ કર તો જરૂર તને સુખનો અનુભવ થાય, એ નિશંક વાત છે, અમે અનુભવ કરીને તને કહીએ છીએ. એમની પ્રમાણિકતા ઉપર વિશ્વાસ રાખીને પ્રયત્ન કરવો જોઈએ. આ એક પ્રયોજનભૂત વિષય છે. સુખ અને દુઃખનો વિષય તમામ જીવ માટે પ્રયોજનભૂત છે. એટલે એક એ સિદ્ધાંત પણ સ્વીકારી લેવો જોઈએ કે જ્યારે જ્યારે આ જીવને દુઃખ થાય છે ત્યારે, જ્યારે જ્યારે દુઃખ થાય છે ત્યારે પોતાના અજ્ઞાનને કારણે દુઃખ થાય છે, અને જ્યારે દુઃખ થાય ત્યારે એને પોતાનું અજ્ઞાનને વિચારવું જોઈએ કે નક્કી કંઈક હું એવા અજ્ઞાનથી સપડાઈને દુઃખી થઈ રહ્યો છું. જ્ઞાને કરીને સુખ હોય, જ્ઞાને કરીને દુઃખ ન હોય. તો જરૂર સુખી થઈ શકાશે, ગેરંટેડ સુખી થઈ શકાશે એવી વાત છે. પછી વેદકતા લીધી છે. આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે. વેદનના વિષય લીધો સ્વાદનો. વેદન એટલે અનુભવ. અનુભવ થાય છે ખારા ખાટા મોળા તીખાનો જે અનુભવ થાય છે. બીજું, હું આ સ્થિતિમાં છું એટલે કે ટાઢેઠરું છું, અથવા તાપ પડે છે એટલે ગરમી લાગે છે, એ પણ વેદનનો વિષય છે. રસ અને સ્પર્શ આ બે વેદનનો વિષય છે. આંખથી જોવું તે વેદનનો વિષય નથી, એ જોવાનો વિષય છે. સાંભળવું એ પણ જ્ઞાનનો વિષય છે, અને ગંધ દુર્ગંધ એ પણ જ્ઞાનનો વિષય છે. આ વેદનનો વિષય છે. એટલે એના દ્રષ્ટાંત લીધા છે. જોકે આત્મા કોઈ પર પદાર્થનો અનુભવ કરી શકતો નથી, એના સ્વાદને ને એના સ્પર્શને જાણે છે, પણ એ વાત તો જ્ઞાન દશાની રહી. ભ્રાંતિગત દશામાં જીવ ખરેખર એનો અનુભવ કરતો હોય, સ્પર્શનો અનુભવ કરતો હોય, સ્વાદનો અનુભવ કરતો હોય એવું ખરેખર એને લાગે છે, એટલે એ દ્રષ્ટાંતથી સમજાવે છે. એના વેદનથી જ એને વેદન સમજાવે છે એમ કે છે, ભલે એ ભ્રાંતિગત વેદન છે. પોતાના ભાવનું દુઃખનું વેદન છે, પણ પરપદાર્થનું વેદન ક્યાં છે? જોવાનું તો શું બને છે? દૂરવર્તી પદાર્થને જોવે છે, એ તો દૂર ક્ષેત્રમાં છે. જે પદાર્થને જોવે છે તે પદાર્થ દૂર ક્ષેત્રમાં છે, એનો અનુભવ ક્યાં કરે છે? એને જોવે છે, એને કોઈ એક વર્ણ જોવો ગમે છે ને કોઈ એક વર્ણ જોવો એને ગમતો નથી, એટલી વાત છે. પણ એમાં એનું ઠેકાણું નથી કાંઈ. એક જગ્યાએ એક વર્ણ ગમે છે તે જ વર્ણ એને બીજી જગ્યાએ નથી ગમતો, એટલે બધે જ એને કલ્પના કરી છે. એ પણ એને કલ્પના જ કરી છે. આ રંગ સારો છે એ માત્ર કલ્પના કરી છે જીવે, બીજું કાંઈ નથી. ખરેખર કોઈ રંગ સારો છે એવું છે કે કોઈ ખરાબ છે એવું નથી. હા, એમાંય કલ્પના છે. કોઈ પદાર્થ સારો નથી, પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં કોઈ પદાર્થ સારો નથી અને કોઈ પદાર્થ ખરાબ નથી. કેમ કે આત્મા તો એનો જાણનાર છે ભિન્નપણે રહીને. પછી સારા ખરાબપણાનો ક્યાં સવાલ ઊભો થાય છે? પણ જગતના જીવોએ કલ્પના કરેલી છે માંસાહારી માણસને માંસ ખાવું સારું લાગે તો વધારે પૈસા ખર્ચીને પણ ખાય. આપણને જોવું ગમતું નથી. ખાવાની વાત તો એક બાજુ રહી, જોવું પણ ગમે. વસ્તુ ક્યાં સારી ખરાબ છે? વાળનો રંગ કાળો સારો લાગે છે, એ જ રંગ ચામડી ઉપર આવે તો જરાય સારો નથી લાગતો. એ રંગ એક જ રંગ માટે આપણો અભિપ્રાય બદલાઈ જાય છે તરત. એટલે રંગ સારો ખરાબ નથી, આપણો એ વિષયનો મિસકોન્સેપ્ટ છે, બીજું કારણ નથી. અને એ દુઃખનું કારણ છે. મિસકોન્સેપ્ટ છે, એ અજ્ઞાન છે ને, એ દુઃખનું કારણ છે, બીજું કાંઈ નથી. એ સમજાવું છે. હું દુઃખી છું, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન એને વેદન જ્ઞાન કહ્યું છે, અનુભવ જ્ઞાન કહ્યું છે. જ્ઞાન બે પ્રકારે, જાણવા રૂપે અને વેદવા રૂપે. અનુભવપણું વેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન એટલે અનુભવપણું. તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવ પદને વિશે છે. આ જીવમાં અનુભવ કરવાનું જ્ઞાન છે, બાકી કોઈ અનુભવ ન કરી શકે. બાકી કોઈ અનુભવ ન કરી શકે. આનું કાર્ડિયોગ્રામ લે છે, સ્ટ્રેસ કાર્ડિયોગ્રામ લે છે ને, બધા આંકડા એની અંદર આવે પણ એન્જિનાનું પેઇન ન આવે એની અંદર. સ્ટ્રેસ લેતી વખતે પૂછે તમને કાંઈ થાય છે, 15-15 સેકન્ડે 30-30 સેકન્ડે પૂછે તમને, તમને કાંઈ થાય છે, તમને કાંઈ થાય છે, તમને કાંઈ થાય છે. હવે આમાં ઠેકાણે ન હોય ને, વેમ પડે ને તો ન થતું હોય તો એમ કે આ મને કાંઈક થાય છે. એ ભૂલ દર્દી કરે તો ડાક્ટર બીજી ભૂલ કરે એની. કેમ કે જે વેદન છે એ મશીનમાં આવતું નથી. કોઈ મશીનરીમાં કોઈ પૂતગળમાં વેદન કરવાનો ગુણ નથી, વેદવાનો ગુણ નથી. એ જીવ પદમાં છે, જીવ અનુભવ કરે છે. અથવા તે જેનું લક્ષણ આવું હોય, વેદન હોય, તે પદાર્થ જીવ હોય છે, એ જ તીર્થંકર આદિનો અનુભવ છે. સર્વજ્ઞનો પણ એ અનુભવ છે કે જીવ વેદન કરે, કોઈ જડ વેદન ન કરી શકે. જડમાં અનુભવ કરવાનો ગુણ જ નથી. એટલે સુખ દુઃખનો જે અનુભવ કરે છે એ જીવ કરે છે. હવે એને એટલું જ વિચારવું રહે છે કે સુખ હોય ત્યાંથી સુખ મળે કે સુખ ન હોય ત્યાંથી સુખ મળે. તો આ તો દીવા જેવી વાત છે કે સુખ ન હોય ત્યાંથી સુખ મળવાનો પ્રશ્ન નથી. કોઈ જળ પદાર્થમાં સુખ છે નહીં, ત્યાંથી સુખ મળે. કોઈ પણ માણસને એમ પૂછો, ભલે 50-50 રૂપિયા હોય એની પાસે, કે તને શાંતિ જોતી હોય તો કેટલો ખર્ચ કરવાથી મળે? શાંતિ કોઈ ખર્ચ કરવાથી શાંતિ મળતી નથી. ગમે એટલા આપી દે, એની અંદરથી જે અશાંતિ ઊભી થઈ હોય એની બેચેનીને મટાડવા કોઈ પદાર્થ સમર્થ નથી. અણસમજણે જીવ દુઃખી અને સમજણે જીવ સુખી. એટલા માટે સમજણ કરવા માટે આ સ્વાધ્યાયનો વ્યવહાર છે. તું સમજણ બરાબર કર તો તારી શક્તિ સુખ પ્રાપ્તિ માટે જે ખોટી જગ્યાએ ખર્ચાય છે એ ન ખર્ચાય, અને તું દુઃખી થતો મટી જા, સુખના રસ્તે ચડ. એટલી જ વાત છે. એટલે જેને સુખી થવું હોય એના માટે આ વાત છે. ટૂંકામાં કહીએ તો જેને સુખી થવું હોય એના માટે આટલી વાત છે. એ સુખ માટે લીધું છે, સુખના અનુભવ માટે લીધું છે, વેદન માટે લીધું છે. એક વિશેષ વાત એ પણ છે કે અન્ય પદાર્થના અનુભવની ભ્રાંતિ જીવને દુઃખની ઉત્પત્તિનું કારણ છે. કેમ કે અન્ય પદાર્થને વેદી શકાતો નથી. મરચાની તીખાશ જાણી શકાય છે પણ જ્ઞાન તીખું નથી થતું. જે જાણનાર જ્ઞાન છે એ તીખું નથી થતું. ઠંડી ગરમી જ્ઞાનમાં જણાય છે પણ જ્ઞાન ઠંડુ ગરમ કદી કોઈનું થતું નથી. ટેમ્પરેચર શરીરનું આવે થર્મોમીટરમાં, જ્ઞાનનું ન આવે. એટલે જ્ઞાનીઓએ એ વિજ્ઞાનથી સ્પષ્ટ કર્યું કે વેદન કરવું એ જીવનો ધર્મ છે, વેદન કરવું એ કોઈ અન્ય પદાર્થમાં ધર્મ નથી. અન્ય પદાર્થનું વેદન થઈ પણ શકતું નથી. કેમ કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જુદા છે, અત્યંત ભિન્ન છે, તેથી અન્ય પદાર્થનું વેદન થઈ શકતું નથી. આટલું જ્ઞાન થાય તો જીવ પર પદાર્થનું વેદન કરવાના પ્રયત્નથી પાછો વળે, બીજા પદાર્થના અનુભવ કરવાના પ્રયત્નથી પાછો વળે. તો દુઃખનો રસ્તો બંધ થાય તો સુખના રસ્તે ચડે. કે છે કે આ તીર્થંકરાદીનો અનુભવ છે, અમે કહીએ છીએ એટલું નહીં, તીર્થંકર પણ આમ જ કહે છે. હવે પ્રકાશપણું શું? ચૈતન્યતા, વેદકતા, ચૈતન્યતા, ચૈતન્યનો પ્રકાશ લીધો છે. સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્ય આદિની કાંતિ એટલે તેજ, જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી. ઉદગળના પ્રકાશને પણ પ્રકાશનાર કોઈક બીજો છે એમ કે છે. એક હીરાનું મૂલ્ય કોઈ આંકે છે? અત્યારે આપણે આ મૂળ બિદરીમાંને ત્યાં પ્રતિમા છે આપણા, એ હીરાના અને નીલમના અને માણિકના અને મોતીના પ્રતિમાઓ છે. ગુરુદેવ ગયા ત્યારે અમુક જવેરી લોકો પણ સાથે હતા, પૂછ્યું કે આની કિંમત કેટલી થાય? કે સાહેબ આટલો પથ્થર અત્યારે મળે નહીં, આવડો મોટો પથ્થર જેમાંથી પ્રતિમા કંડારી શકાય એવો પથ્થર, આટલો કિંમતી પથ્થર મળે નહીં, એટલે એની કિંમત કાંઈ કરી શકાય એવું છે નહીં, કોઈ લઈ શકે નહીં અને કોઈ એની કિંમત દઈ શકે નહીં. એટલું બધું અત્યારે અત્યારની હિસાબે એની કિંમત થઈ જાય છે. તો કે ગમે તેટલી કિંમત હોય, કિંમતના આંકનારની કિંમત છે. પદાર્થની કિંમત ગમે તે ટર્મની અંદર, તો રૂપિયામાં, સોનામાં કે એમાં ગમે એમાં, કોઈ ધાતુમાં કે રૂપિયામાં એની કિંમત આંકે, પણ કિંમત આંકનારની જેટલી કિંમત છે એટલી કિંમત કોઈની નથી. કિંમત કરતા શીખ એમ કે છે. અન્ય પદાર્થની કિંમત કરતા કરતા તું ખોવાઈ ગયો, તારી કિંમત ન કરી શક્યો, હવે તારી કિંમત કર. સ્પષ્ટ પ્રકાશપણું, આ કોનું કોનું છે? દીવાનું, મણિનું, ચંદ્રનું, સૂર્યનું, રત્નોનું, જે કાંઈ એ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી. જો એને જાણનાર કોઈ ન હોય તો એનામાં પ્રકાશ છે એમ કોણ પ્રકાશે? જાહેર કોણ કરે? પ્રકાશે એટલે જાહેર કરે, અર્થાત તે સર્વ પોતે પોતાને જણાવવા અને જાણવા યોગ્ય નથી. એ જળ પદાર્થો પોતે પોતાને જાણતા નથી અને જણાવવા મને માટે એ કાંઈ બોલી શકે એમ નથી કે ભાઈ તમે મારી કિંમત કરો મને જાણો. વહાણ કે સ્ટીમર ડૂબી જાય છે એની અંદર કિંમતીમાં કિંમતી દાણચોરીના સોનું ને ઝવેરાત ને ગમે તે હોય દરિયાના તળિયે જાય છે. એ ત્યાંથી બૂમ પાડી શકે એમ નથી કે અમે આટલી બધા કરોડો અબજો રૂપિયાનો માલ અહીંયા અમે તળિયા દરિયામાં નકામો પીડ્યો છે, અમને અહીંથી કોઈક લઈ જાઓ. જીવ સિવાય જળના જળની કોઈ કિંમત કરી શકે એવું નથી. જીવ સિવાય જળનું અસ્તિત્વ કોઈ જાહેર કરી શકે એમ નથી. એની વિદ્યમાનતાને જાહેર કરનાર પણ જીવ છે એમ કહેવાય. એ તો આપણે ત્યાં બોલે છે આપ મોઆ તો ડૂબ ગઈ દુનિયા. આખી દુનિયા છે પણ ક્યાં સુધી પોતે જીવતો હોય ત્યાં સુધી પોતે ગયો કે ખલાસ, મારે શું એને શું. આપણે ત્યાં મોટા મોટા નેતાઓને ખૂન થાય છે, આજકાલ તો મર્ડર થઈ જાય છે ને, ત્યારે આપણે એની મૂર્ખામી ઉપર હસીએ છીએ સામાન્ય માણસો. એને શું જરૂર હતી હવે ઇન્દિરા નામ કરવાની, શું જરૂર હતી ને રાજીવને ત્યાં મદ્રાસ પાસે જવાની, શું ભાંગ પીધી હતી તે ગયો એને, એને સિક્યોરિટીમાં રાખ્યો છે દિલ્હીમાં ત્યાં ખાઈ પીને મજા કરે નહીં. અત્યારે એના પરિવારવાળા નથી પડતા પોલિટિક્સમાં, તો લોકો કહે છે સારું છે, એને મારી નાખશે લોકો, એનું ડાપણ ગણવામાં આવે છે. ભાઈ ખાઈ પીને એના ઘરે મજા કરે અને સરકારે રક્ષણ આપ્યું છે, અમતા અમતા ઉભાધી કરી અને સત્તાની લાલચમાં એ બધા તોફાન કરે છે, સત્તાની ખેંચા ખેંચી છે, આ પરિસ્થિતિ ઊભી થાય છે. કે છે કે ચૈતન્ય સ્વરૂપી જીવ છે એ તું ગમે એની કિંમત કર, સત્તાની કિંમત કર કે સંપત્તિની કિંમત કર, પણ કિંમત કરનાર જીવ છે એની કિંમત પહેલા કરજે, નહીંતર એની કિંમત કરવા પાછળ આ હાલત થશે. આ તો ખૂન જ થયું છે, એ લોકોના પરિણામ નરકમાં જવાના હોય છે. પરિણામ કોઈ સારા હોય એક એને એને કાયદા ઉપર સહી કરવી પડે કે મત્સ્ય ઉદ્યોગ આ પ્રમાણે વિકસાવવાનો છે, કરોડો અબજો માછલાને, ટન હજારો ટન માછલા હોય છે એટલે એની સંખ્યા તો કરોડો અબજો હોય, એને મારી નાખવાના કાગળ ઉપર સહી અને સંમતિ એની લેવાની અને મારી નાખવા, ઠીક એની દશા શું થાય, જાય નરકમાં. નેતા થઈને કે ઓફિસર થઈને શું લાભ કર્યો, એને ઓફિસરને સહી કરવી પડે, બધા એને એક કાગળમાં સહી કરવી પડે, એનું ફળ શું. એ સહી કરે ત્યારે એને ખબર નથી કે મેં આ નરકનું ટાંકું બાંધ્યું, એ તો સત્તામાં આવેલો જાય છે, સત્તાના મદમાં આવેલો જાય છે. સામાન્ય દેખાતા પરિણામો જેમાં કશાયની તીવ્રતા એ વખતે ન એને દેખાય, સહી કરતો ત્યારે કાંઈ કંઈ ગુસ્સે થોડો થયો છે, કોઈ ક્રોધ કરે ને લાલ આંખ થઈ હોય તો એમ કહેવાય કે ભાઈ બહુ કશાય એનો વધી ગયો છે, પણ શાંતિથી એરકન્ડિશન ચેમ્બરમાં બેઠો બેઠો સહી કરતો હોય અને મન શાંત હોય એને કોણ કહે કે આને કશાય કર્યો નરકમાં જવાનો. આ બધું પ્રકાશનાર જીવ છે, આવી બધી વાતોનો પ્રકાશ જાહેરાત કરનાર કોણ છે. જળનું અને જીવનું બંનેનું જ્ઞાન તો જીવને છે અને શું કયા કારણથી કયું કાર્ય ઉત્પન્ન થાય એ જ્ઞાન પણ જીવને છે. એવો જે ચૈતન્ય સ્વરૂપી જીવ જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાષે છે, જાહેર થાય છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે, એ બધાની જાહેરાત કરનારો જીવ છે. અર્થાત તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન તે જીવનું તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. આ ચૈતન્ય લક્ષણને કહેવામાં કૃપાળુદેવે એક બહુ જ મહત્વપૂર્ણ વાત અહીંયા કરી દીધી છે કે આત્મા જે ચૈતન્ય સ્વરૂપી છે એ જણાય કેવી રીતે? તો કે જીવનું જે લક્ષણ ચૈતન્ય છે, જીવનું જે સ્વરૂપ છે, તેના તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા એ જણાય છે. ત્યાં સુધી એ ચૈતન્ય લક્ષણ પોતાને જણાતું નથી. પોતે મનુષ્યપણું પોતાને માને છે, એ મનુષ્યપણોમાં જડને જડ જ જોવે છે, ચૈતન્યને ક્યાં જોવે છે? શરીરને જોવે છે કે આ ફલાણો માણસ છે. જડની ઓળખાણ છે, આત્માની ઓળખાણ કોને છે? તો કે આત્મા ચૈતન્ય સ્વરૂપી છે એને ઓળખવા માટે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા એ જણાય છે, ત્યાં સુધી જણાતો નથી. આ એક બહુ મહત્વની વાત કરી છે કે ચૈતન્યપણું પ્રકાશમાન છે, ચૈતન્યપણું પ્રગટ છે, એ ચૈતન્યપણું અચલિત છે અને નિરાબાધ છે. એટલે કે ક્યારે ચલાયમાન થતું નથી, ક્યારે એને કોઈ બાધા પહોંચાડી શકાતી નથી. અને એ ચૈતન્યપણાને લઈને આખા જગતની કિંમતો કરે છે, જગતના બધા પદાર્થોને જાહેર કરે છે. આ શોધખોળ કરે છે પણ જીવ કરે છે ને. માટીમાં પણ તેલ છે એ શોધ કોણે કરી? જીવે કરી છે. માટી તો માટી છે, પણ આ જે પેટ્રોલિયમ છે એ માટીનું તેલ છે, એને મિટ્ટીકા તેલ કહે છે ને આ લોકો. માટીમાં પણ તેલ છે એ શોધ કોણે કરી? કે જીવે કરી. એ તેલમાં પણ દીવો સળગાવવાની શક્તિ છે કે એન્જિન ચલાવવાની શક્તિ છે એ શોધ કોણે કરી? એ જીવે કરી. એ માટીના તેલમાંથી એરોપ્લેન ઉડાડી શકાય છે એવું પ્યોર તેલ કરી શકાય છે, વ્હાઈટ પેટ્રોલ, એ શોધ કોણે કરી? જીવે કરી. નીકળે છે તો ક્રૂડ ફોર્મમાં, એટલું ગંદુ હોય છે કે એમાંથી આવું સરસ તેલ નીકળે અને એનો ઉપયોગ આટલો થાય, એ કોણ કોણ શોધ કરે છે? જીવ કરે છે. તો કહે છે કે જીવનું ચૈતન્યપણું આ બધું પ્રકાશવાનું જે સામર્થ્ય છે એ અચળ છે, નિરાબાધ છે, એને કોઈ બાધા પહોંચાડી શકે એવું નથી. પણ એનું અસલ સ્વરૂપ ક્યારે જણાય? કે જીવનું એવું જે પ્રકાશમાન ચૈતન્ય છે તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. ઉપયોગને અંતર્મુખ કરવામાં આવે ત્યારે એ ચૈતન્યપણાનો અનુભવ થાય છે. ત્યાં સુધી એ ચૈતન્યપણાનો અનુભવ નથી કરતો. જીવ જગતના પદાર્થોની કિંમત કર્યા કરશે અને પરિભ્રમણ કર્યા કરશે, પોતાની કિંમત ન કરે ત્યાં સુધી જગતના પદાર્થની કિંમત જાય નહીં. પોતાની કિંમત આવે ત્યારે જગતના પદાર્થોની મહિમા અને કિંમત જાય અને સર્વથી અધિક મૂલ્યવાન હું છું એમ એને સમજાય. જ્યાં સુધી જગતના પદાર્થોની કિંમત ન જાય ત્યાં સુધી આત્માની કિંમત ચૈતન્યની કિંમત આવે નહીં. આમ એકબીજાને અપેક્ષિત સંબંધ છે. એટલે એમ કહ્યું કે તું તારા ઉપયોગને તારા સ્વરૂપ પ્રત્યે વાળ તો તને તારું ચૈતન્ય સ્વરૂપ જે પ્રગટ છે, નિરાબાધ છે, સ્પષ્ટ પ્રકાશમાન થઈ રહ્યું છે એ તને અનુભવ ગોચર થાય, અને અનુભવ ગોચર થાય તો બધા જન્મ મરણથી તો છૂટી જાય. કેમ કે જન્મ મરણ ને એનું કારણ કોઈ જીવમાં નથી, ચૈતન્યમાં નથી. સ્વભાવમાં હોય તો કોઈની મુક્તિ થાય નહીં. જીવમાં એ કારણ હોય તો જીવની મુક્તિ ન થાય. જીવના સ્વરૂપમાં એ સત્વ જ નથી કે જન્મ મરણ કરે, અને છતાં આનંદ જન્મ મરણ અનાદિકાળથી કરતો આવ્યો છે. એ પોતાના સ્વરૂપના બેભાનપણાને લીધે છે, બીજું કોઈ કારણ નથી. એ ભાન કરાવ્યું અહીંયા. એ જે લક્ષણો કયા તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે, બાધારહિતપણે જાણ્યો જાય છે, સીધે સીધો જાણવામાં આવે છે. જે જાણવાથી જીવ જાણ્યો જાય છે તે આ લક્ષણો આ પ્રકારે શ્રી તીર્થંકર આદિએ કહ્યા છે. તીર્થંકર આદિ એટલે જ્ઞાનીઓએ આચાર્યોએ આ વાત કરી છે, એને યથાર્થ પ્રકારે સમજી અને જીવે પોતાનું જન્મ મરણનું પરિભ્રમણ મટાડવું ઘટે છે. પત્ર અહીંયા સમાપ્ત થાય.